શ્રી પંચાસ્તિકાઈ સંગ્રહ ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 20.
અરુચિ વર્તે છે, અશુભમાં રુચિ વર્તે છે, અશુભમાં અરુચિ વર્તે છે. યોગ્યતાવાળા જીવો ચરમ પરિણામનો નાશ કરે છે, બાહ્ય શુભાચરણનો એ નાશ કરે છે. એટલે એને શુભ પરિણામો એના નાશ પામે છે, શુભ પરિણામો એને થતા નથી, ઉલટાના અશુભ પરિણામો એને થાય છે. એ સંબંધમાં પણ શ્રી જયસેનાચાર્ય દેવરીરચિત ટીકામાં વ્યવહાર એકાંતનું સ્પષ્ટીકરણ કર્યા પછી પૂરતો જ નિશ્ચય એકાંતનું નીચે પ્રમાણે સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. વળી જેવો કેવળ નિશ્ચયાવલંબી વર્તતા થતા, કેવળ નિશ્ચયાવલંબી વર્તતા થતા રાગાદી વિકલ્પ રહિત પરમ સમાધિ રૂપ શુદ્ધાત્માને નહીં ઉપલબ્ધ કરતા હોવા છતાં, કેવળ નિશ્ચયાવલંબી એટલે શું? કે નિશ્ચયનો આભાસ થયો છે, ખોટી રીતે અવલંબન લે છે, નિશ્ચય સંબંધી ખોટું અવલંબન લે છે, એને કેવળ નિશ્ચયાવલંબી કહેવામાં આવે છે. નિશ્ચય સંબંધી જેનું ભૂલ ભરેલું અવલંબન છે, એવા વર્તતા થતા રાગાદી વિકલ્પ રહિત પરમ સમાધિ શુદ્ધાત્માને નહીં ઉપલબ્ધ કરતા હોવા છતાં, જો શુદ્ધાત્માને નિર્વિકલ્પ પરમ સમાધિમાં ઉપલબ્ધ કરે તો એનું નિશ્ચય અવલંબન સાચું છે, સમ્યક છે. પણ રાગાદી વિકલ્પ રહિત નિર્વિકલ્પ પરમ સમાધિ છે જેમાં શુદ્ધાત્માની અનુભૂતિ થાય છે, એને કોઈ પ્રાપ્ત કરતા નથી, ઉત્પન્ન કરતા નથી. એમ ન કરતા હોવા છતાં મુનિએ વ્યવહારો આચરવા યોગ્ય ષડાવશાપ આદિ રૂપ અનુષ્ઠાનને તથા શ્રાવકે વ્યવહારે આચરવા યોગ્ય દાન પૂજા આદિ રૂપ અનુષ્ઠાનને તે દૂષણ દે છે, એની ધિકારે છે, તિરસ્કાર કરે છે. મુનિઓ આવા શુભાચરણને પાળે છે, એ બંધનમાં પડે છે. શ્રાવકો પૂજા દાન લાભ કરે છે, એ બધા બંધનમાં પડે છે, એને દૂષણ દે છે, એ ખોટી રીતે દૂષણ દે છે. શું? કેમ કે એ પ્રકારના જે શુભ કોટિના પરિણામ છે તેનાથી ઉચ્ચ કોટિના શુભ પરિણામને તો એ પ્રાપ્ત કરતા નથી, અને તેનાથી નીચ કોટિના અશુભ પરિણામને પ્રાપ્ત કરે છે, અને ઉચ્ચ કોટિના પરિણામને દૂષણ દે છે, તિરસ્કાર કરે છે. તો એ વાત તો ન્યાય સંપન્ન રહેતી. તેઓ પણ ઉભય દ્રષ્ટ જ વર્તતા થતા, એટલે ઉભય દ્રષ્ટ એટલે શું? કે તેઓ વ્યવહારના શુભ પરિણામથી પણ ભ્રષ્ટ છે, અને નિશ્ચયના શુદ્ધ પરિણામથી પણ ભ્રષ્ટ છે. બંને પ્રકારના ઉચ્ચ કોટિના પરિણામથી ભ્રષ્ટ વર્તતા થતા નિશ્ચય વ્યવહાર અનુષ્ઠાન યોગ્ય અવસ્થાંતરને નહીં જાણતા થતા પાપને જ બાંધે છે. નિશ્ચય વ્યવહાર અનુષ્ઠાન યોગ્ય અવસ્થાંતર એટલે શું? કે મોક્ષ માર્ગની દિશામાં નિશ્ચય અનુષ્ઠાન પણ હોય છે અને વ્યવહાર અનુષ્ઠાન પણ હોય છે. એમ નિશ્ચય અનુષ્ઠાન શુદ્ધ પરિણામ રૂપ છે અને વ્યવહાર અનુષ્ઠાન એનું શુભ આચરણ રૂપ હોય છે. એવી જે મિશ્ર અવસ્થા રૂપ જે દશા, બીજી દશા એટલે અવસ્થાંતર દશા, તેને તો તેઓ જાણતા નથી, અને એ ત્યાં પાપને જ બાંધે છે, એ પ્રમાદમાં રહે છે, આળસુ હોય છે, અને પોતાની અનુકૂળતામાં તેઓ રચા પચા રહે છે. વ્યવહાર નિશ્ચય વ્યવહાર અનુષ્ઠાનનો અર્થ બધા છે. અર્થાત કેવળ નિશ્ચય અનુષ્ઠાન રૂપ શુદ્ધ અવસ્થાથી જુદી એવી જે નિશ્ચય અનુષ્ઠાન અને વ્યવહાર અનુષ્ઠાન વાળી મિશ્ર અવસ્થા, નિશ્ચય અનુષ્ઠાન અને વ્યવહાર અનુષ્ઠાન વાળી મિશ્ર અવસ્થા, તેઓ નિશ્ચય અનુષ્ઠાનરૂપ જે શુદ્ધ ઉપયોગ છે તેનાથી જુદી, એટલે જેની અંદર રાગ સાથે છે. નિશ્ચય અનુષ્ઠાનરૂપ આંશિક પરિણતિ છે અને રાગ પણ એની સાથે છે. એ નિશ્ચય અનુષ્ઠાન અને વ્યવહાર અનુષ્ઠાન વાળી જે મિશ્ર અવસ્થા, તેને નહીં જાણતા થતા એની એને ખબર પણ નથી, એટલા પાપને જે લાગે છે. પરંતુ જો શુદ્ધાત્મા અનુષ્ઠાન રૂપ મોક્ષ માર્ગને અને તેના સાધકભૂત વ્યવહાર મોક્ષ માર્ગને માને, શુદ્ધાત્માને અવલંબાવાળો મોક્ષ માર્ગ જે નિશ્ચય મોક્ષ માર્ગ છે અને તેના સાધકભૂત એટલે બારમા જે શુભ રાગ થાય છે દસિંગના અંતારી પ્રસંગી, એવા વ્યવહાર મોક્ષ માર્ગને તે માને, એટલે બંનેનું મિશ્રપણ હોય છે મોક્ષ માર્ગમાં એમ માને, તો ભલે ચારિત્ર મોહના ઉદયને લીધે શક્તિનો અભાવ હોવાથી શુભ અનુષ્ઠાન રહિત હોય, એટલે ભલે એને શુભ આચરણ એટલું કરતો ન હોય, તપશ્ચરણ આદિ ન કરતો હોય, તો પણ જો કે તેઓ શુદ્ધાત્મ ભાવના સાપેક્ષ શુભ અનુષ્ઠાન રત પુરુષો જેવા નથી, એટલે કે શુદ્ધાત્માને એની ભાવના પણ છે અને એનું ચારિત્રમાં શુભાચરણ પણ ઘણું છે એવા એ ભલે ન હોય, તો પણ સરાગ સંયુક્તવાદી વડે વ્યવહાર સંયુક્ત દ્રષ્ટિ છે. શું કેમ છે? કેટલાક ગ્રહસ્થ સંયુક્ત દ્રષ્ટિને બહારનું શુભાચરણ નહીવત દેખાય છે, અશુભાચરણ એનું ઘણું દેખાય છે. કેમ કે બહારમાં વ્યવસાય છે, કુટુંબ પરિવાર છે, એને અનુસરતા એના પરિણામ અને ઉપયોગ જોવામાં આવે છે. તો એ સંયુક્ત દ્રષ્ટિ જે શુભ આચરણમાં રત એવા બીજા સંયુક્ત દ્રષ્ટિ જે જેવું ભલે ન હોય, તો આપણે સંયુક્ત દ્રષ્ટિ તો છે, એટલે એની એટલી નબળાઈ વિશેષ છે, અશક્તિ ઘણી છે, એટલે શુભાચરણમાં ઓછા છે અને અશુભાચરણમાં છે, તો પણ એ સંયુક્ત દ્રષ્ટિ તો છે જ. કેમ કે એ માને છે અને અનુભવે છે કે મોક્ષ માર્ગની અંદર શુભ આંશિક પરિણતિ શુદ્ધ પણ છે અને આંશિક પરિણતિ સરાગ રાગ સહિતની પણ હોય છે, એમ તે બરાબર માને છે. તે વ્યવહાર સંયુક્ત દ્રષ્ટિ છે અને પરંપરા એ મોક્ષને પામે છે, સંયુક્ત દ્રષ્ટિ હોવાથી મોક્ષને પામનારા છે. આમ નિશ્ચય એકાંતના નિરાકરણની મુખ્યતાથી બે વાક્ય કહેવામાં આવ્યા. આમ નિશ્ચય એકાંતના નિરાકરણની મુખ્યતાથી નિશ્ચયના આભાસનું નિરાકરણ નિષેધ કરીને બે વાત કરવામાં આવી છે. એટલે બીજી વાત એ કરી, એક તો બરાબર કરી જેને શુભાચરણ બરાબર યથાયોગ્ય હોય તે, અને કોઈનું એવું શુભાચરણ ન હોય છતાં સમય દ્રષ્ટિ હોય અને શુભાચરણ પણ દેખાતું હોય, એમ બે વાત કરવામાં આવી. દેશના ચાર દિવસે વધારે ખુલાસો કર્યો છે. આવું પણ હોય છે છતાં એ સમય દ્રષ્ટિ છે, પરંપરા એ મોક્ષને પામશે. વ્યવહાર સમય દ્રષ્ટિ કયા એટલે શું એ ખુલાસો છે કે અહીં જે જીવોને વ્યવહાર સમય દ્રષ્ટિ કયા છે તે ઉપચારથી સમય દ્રષ્ટિ છે અને ખરેખર સમય દ્રષ્ટિ નથી એમ ન સમજવું. એ સમય દ્રષ્ટિ જ છે, ભલે એને વ્યવહાર સમય દ્રષ્ટિ કયા, પણ એ ખરેખર સમય દ્રષ્ટિ જ છે, પરંતુ તેઓ ખરેખર સમય દ્રષ્ટિ છે એમ સમજવું. તેમને ચારિત્ર અપેક્ષા એ મુખ્યપણે રાગાદી હૈયાદ હોવાથી સરાગ સંયુક્ત વાળા કહીને વ્યવહાર સંયુક્ત દ્રષ્ટિ કયા છે. એને ચારિત્ર અપેક્ષા એ રાગની મુખ્યતા ઘણી થતી હોવાથી એને સરાગ સંયુક્ત વાળા વ્યવહાર સંયુક્ત દ્રષ્ટિ કયા છે. પણ છે તે ખરેખર સંયુક્ત દ્રષ્ટિ જ છે, વ્યવહાર સંયુક્ત દ્રષ્ટિ છે એટલે કહેવા માત્ર સંયુક્ત દ્રષ્ટિ છે એમ નહીં. શ્રી જયસેન આચાર્યજીએ પોતે જ 150-191 ગાથાની ટીકામાં કહ્યું છે કે જ્યારે આ જીવ આગમ ભાષાએ કાલલબ્ધિ આદિ રૂપ અને અધ્યાત્મ ભાષાએ શુદ્ધાત્મા વિમુખ પરિણામ રૂપ સ્વસંવેદન જ્ઞાનને પ્રાપ્ત કરે છે, ત્યારે પ્રથમ તો તે મિથ્યાત્વાદી સાત પ્રકૃતિઓનો ઉપશમ, એટલે ત્રણ મિથ્યાત્મિક પ્રકૃતિ અને ચાર અનંતાનંદની પ્રકૃતિ, એ કર્ણાનુયોગનો દ્રષ્ટિકોણ છે. એ સાત પ્રકૃતિઓના ઉપશમ વડે સરાસમ્ય દ્રષ્ટિ થાય છે. રાગ એટલે રાગ જે એને રહ્યો છે એવો સમ્યક દ્રષ્ટિ, એ પ્રથમ સમ્યક દ્રષ્ટિ, અવિરત સમ્યક દ્રષ્ટિ થાય છે, એને સરાગ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. કેમ કે એની ભૂમિકામાં મિથ્યા દ્રષ્ટિ જીવા સદ્રશ, જીવા મિથ્યા દ્રષ્ટિના ચીકણા પરિણામ હોય છે, એવા ચીકણા નથી હોતા, પણ એના જેવા દેખાય એવા પરિણામ, શુભ શુભ બંને પ્રકારના પરિણામ એને જોવામાં આવે છે. સામાન્ય મિથ્યા દ્રષ્ટિ અને સરાગ સમ્ય દ્રષ્ટિને ઉપર તબકે જુઓ તો એને કાંઈ ફેર લાગે નહીં, અથવા તો એવા સરાગ સમ્ય દ્રષ્ટિને ખરેખર સમ્ય દ્રષ્ટિ તરીકે ઓળખવા કઠણ પડે, મુશ્કેલ પડે, ન ઓળખી શકાય એવી એની સ્થિતિ હોય છે. તેથી એને સરાગ સમ્ય દ્રષ્ટિ કરવામાં આવે. જયસિંહાચાર્ય દેવની ટીકામાંથી ખુલાસો લીધો. હવે નિશ્ચય વ્યવહાર બંનેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકા અનુસાર પ્રવર્તનારા જ્ઞાની જીવોનું પ્રવર્તન અને તેનું ફળ કહેવામાં આવે છે. એ બંનેનો આભાસ ક્યાં હોય, એ બંનેનો આભાસ તેને મટી ગયો છે અને નિશ્ચિત વ્યવહારની સુમેળ છે. સુમેળ છે એટલે કે એકબીજાને વિરોધી છે નહીં, યથાયુગ જેવી ભૂમિકા છે તદ અનુસાર એનું બાહ્ય આચરણ પણ એની ભૂમિકાને મેળવાનું છે. બગડો કર્યો છે ને સુમેર, અવરોધ અવરોધ થયો કે સુમેર ગયો, બે એક જ છે. છઠ્ઠા ગુણ સ્થાને મુનિયોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોય, કાયમ શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર આત્માના હોવા, તેમજ માવૃતાદી સંબંધે શુદ્ધ ભાવો યથા યોગ્યપણે હોવા, મુનિને યોગ્ય જ હોવા, દોષિત પરિણામ ન હોવા, તે નિશ્ચય વ્યવહારના અવિરોધનું એટલે સુમેળનું ઉદાહરણ છે. બે દ્રષ્ટાંત આપ્યા છે. પાંચમા ગુણસ્થાને શ્રાવકની દશામાં તે ગુણસ્થાનને યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોવી, એટલે પાંચમા ગુણસ્થાનને યોગ્ય શ્રદ્ધા જ્ઞાન અને આત્મસ્થિરતા અંદરની એ કાયમ હોવી, તેમજ દેશવ્રતાદી સંબંધે શુભ ભાવો યથાયોગ્યપણે હોવા, એટલે કે આંશિક વ્રત, દેશવ્રત એટલે આંશિક વ્રત, અણુવ્રત જેને કહે છે, એ સંબંધે શુભ ભાવો પણ ગૃહસ્થને યોગ્ય બરાબર હોવા, તે પણ નિશ્ચય વ્યવહારના અવિરોધનું એટલે સુમેળ વાળું ઉદાહરણ છે. નિશ્ચય વ્યવહાર બંનેનો સુમેળ રહે એવી રીતે ભૂમિકા અનુસાર પ્રવર્તનારા, એટલે શ્રાવકને યોગ્ય ભૂમિકા હોય અથવા મુનિને યોગ્ય ભૂમિકા હોય, જે જે ભૂમિકામાં સાધક હોય તેને અનુસરીને તેને યોગ્ય પ્રવર્તનારા જ્ઞાની એટલે સમ્યજ્ઞાની સમ્યદ્રષ્ટિ જીવોનું પ્રવર્તન અને તે પ્રવર્તનનું ફળ કહેવામાં આવે છે. પરંતુ જે અપુનર્ભવને મોક્ષને માટે નિત્ય ઉદ્યોગ કરનારા મહાભાગ ભગવંતો નિશ્ચય વ્યવહારમાંથી કોઈ એકને જ નહીં અવલંબતા હોવાથી, એટલે કે કેવળ નિશ્ચય અવલંબી કે કેવળ વ્યવહાર અવલંબી નહીં હોવાથી અત્યંત મધ્યસ્થ વર્તતા શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મતત્વના આત્મતત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે અભિમુખ વર્તતા, પરમાત્મા ઉદયને અનુસરતી વૃત્તિને નિવર્તાવનારી ક્રિયાકાંડ પરિણતિને મહાત્મામાંથી વાર્તા એ શુભ ક્રિયાકાંડ પરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકા અનુસાર વર્તી હોવા છતાં અંતરંગમાં તેને મહાત્મા નહીં અર્પતા, અત્યંત ઉદાસીન વર્તતા, યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા અનુભવતા થતા નિત્ય ઉપયુક્ત રહે છે, નિત્ય ઉપયોગ વાળા રહે છે. શું કહે છે કે પરંતુ જે અપુનર્ભવ મોક્ષને માટે નિત્ય ઉદ્યોગ કરનારા છે એવા મહાભાગ ભગવંતો, મહાભાગ એટલે મહાભાગ્યશાળી, પૈસાવાળા થાય છે એની વાત નથી અહીંયા, મહાગુણિયલ, મહાપવિત્ર અને મહાભાગશાળી કહેવા આવ્યા છે. બારમાં સાધન સામગ્રી વૈભવ સંપત્તિ પૈસા વધે એને જગતમાં લોકો ભાગશાળી કહે છે. ભાઈ તમારે તમે ભાગશાળી છો. અહીંયા તો જેવો એનાથી વિરક્ત પરિણામ વાળા છે, ભગવંતો લીધા છે ને એટલે મુનિઓ લીધા છે, મુનિ ભગવંતો, અહીંયા મુખ્યપણે મુનિઓની વાત લીધી છે. જે મુનિ ભગવંતો છે એને અહીંયા મહાભાગ્યશાળી કહેવામાં આવ્યા છે. એ સમ્યક દ્રષ્ટિ પણ એવી ભાવનામાં આવે છે કે એવો ધન્ય દિવસ અને ધન્ય ભાગ્યનો ઉદય ક્યારે થાય કે અમે મુનિ દિશા અંગીકાર કરીએ એને ભાગ્ય સમજે છે. નસીબ સારું, સારા નસીબનો ઉદય આવે, પૂર્વે બાંધેલા શુભ કર્મનો ઉદય આવે અને બધા દુઃખ ટળે, પ્રતિકૂળતાઓ ટળે અને અનુકૂળતાઓ થાય એને અહીંયા ભાગશાળી કહેતા નથી. એને તો કમ ભાગશાળી અથવા પાપી કહેવામાં આવે છે. ચોખ્ખી ભાષા તો એવી છે, થોડી કડવી છે પણ ચોખ્ખી ભાષા એવી છે. આ તો અપુનર્ભવને માટે નિત્ય ઉદ્યમ કરનારા છે. અપુનર્ભવ એટલે ફરીને ભવ ન થાય એટલે કે મોક્ષ થાય તેના માટે જેવો નિરંતર ઉદ્યમ કરનારા છે એવા જે મહાન ભાગ્યશાળી છે, મહાન પવિત્ર છે, જેમણે આત્માના ગુણો પ્રગટ કર્યા છે તેથી એને મહાન ગુણિયલ કહેવામાં આવે છે. ગુણ પ્રગટ કર્યા છે ને. નિશ્ચય વ્યવહારમાંથી કોઈ એકને નહીં અવલંબતા હોવાથી માત્ર એ નિશ્ચયને પણ અવલંબતા નથી કે માત્ર વ્યવહારને અવલંબતા એકને જ અવલંબે છે એમ નથી. એટલે કેવળ નિશ્ચયાભાસી નથી અને વ્યવહારાભાસી પણ નથી. એનો ખુલાસો કર્યો છે, એકને એનો ખુલાસો કર્યો છે. મોક્ષને માટે નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને એટલે કે મોક્ષ માર્ગી જ્ઞાની જીવોને નિરંતર શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયભૂત શુદ્ધાત્મ સ્વરૂપનું સમ્યક અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબનની તરતમતા પ્રમાણે સ્વવિકલ્પ દશામાં ભૂમિકા અનુસાર શુદ્ધ પરિણતિ તેમજ સુપરિણતિનો યથોચિત સુમેળ હઠ વિના હોય છે. તેથી તે જીવો આ શાસ્ત્રમાં 259માં પાને જેમને કેવળ નિશ્ચયાવલંબી કહ્યા છે પાછળ એવા કેવળ નિશ્ચયાવલંબી નથી તેમજ 256માં પાને જેમને કેવળ વ્યવહારાવલંબી કહ્યા છે એવા કેવળ વ્યવહારાવલંબી પણ નથી. શું કહે છે કે મોક્ષના માટે નિત્ય એટલે નિરંતર એમ અહર્નિશ, થોડીક વાર વેપાર કરે અને થોડીક વાર સ્વાધ્યાય કરે એમ નહીં. નિરંતર જેને અંદર મહાપરિણતિ ચાલુ રહે છે, જેનું ધ્યેય ક્યારે પણ એના સિદ્ધાન જ્ઞાન આચરણમાંથી છૂટું પડતું નથી, એવો નિત્ય ઉદ્યમ કરનારા મહાપવિત્ર ભગવંતોને એટલે મોક્ષ માર્ગી જ્ઞાની જીવોને નિરંતર શુદ્ધ દ્રવ્યાર્થિગ્નિના વિષયભૂત શુદ્ધાત્મ સ્વરૂપનું સમ્યક અવલંબન વર્તે છે, એને નિરંતર વર્તે છે, સદાય વર્તે છે, ક્યારે એને પોતાના શુદ્ધ આત્મ સ્વભાવનું અવલંબન ન હોય અંદરમાં એક સમય પણ એને હોતો નથી, એને કાયમ હોય છે. આ વિખ્યાતમાં હું શરીર છું એ કાયમ હોય છે, આંખને ઈજા થાય એવું કાંઈ પણ બને તો પહેલા તો વિકલ્પ કરવો પડે કે નહીં કે આંખને બચાવી લઉં. હે માણસ શું કહે છે કે આત્માનો અનુભવ કરવા પહેલા આત્માનો વિકલ્પ કરવો પડે કે નહીં, જેમાં હું પણ છે એમાં વિકલ્પની આવશ્યકતા. વિકલ્પ આવે એટલો સમય નથી ત્યાં, આંખને ઈજા થાય ને આંખ બંધ કરવી પડે, એમાં આંખ બંધ કરવું એવો વિકલ્પ કરે ને પછી આંખ બંધ કરે એટલો અવકાશ છે, સમયનો અવકાશ નથી ત્યાં. સીધો જ એ આંખને બંધ કરી દે છે એમ છે તત્ક્ષણ. ઊંધો નિર્ણય કર્યો છે એટલે એક વાર નિર્ણય કર્યા પછી ફરીને કરવો પડશે નહીં. આમાં તો ઊંધો કરી ચૂક્યો છે એટલે નથી એમાં વિકલ્પ કરવો પડતો, એમ આમાં એક વાર કરી ચૂકે પછી જરૂર નથી ને. એમ મુનિ જો મુનિ દશામાં શું છે કે એક એક ક્ષણે નિર્વિકલ્પ ઉપયોગ થાય છે તો શું વિકલ્પ કરવો પડે છે એને? તો વિકલ્પ દશામાં કઈ નિર્વિકલ્પ થવાનો કે આત્માના નિર્ણય સંબંધી વિકલ્પ નથી કરવો પડતો, સીધો જ નિર્વિકલ્પ થાય છે. આહાર લેતા હોય મુનિ, આહારનો કોઈ એવો ઉપાડે ને નિર્વિકલ્પ થાય, ઠીક. આહારનો કોળિયો મોઢામાં ચાલતા જાય ને નિર્વિકલ્પ. આહાર માટે જંગલમાંથી નગરમાં ગમન કરતા કરતા રસ્તામાં નિર્વિકલ્પ થાય, ચાલતા ચાલતા, ઠીક. વિકલ્પ તો ઉઠે છે આહાર લેવાનો, એટલે જંગલનું એકાંત છોડીને વસ્તીમાં આવે છે તો પણ એ વસ્તીમાં આવતા પહેલા રસ્તામાં નિર્વિકલ્પ ને વસ્તીમાં વિચરતા પણ નિર્વિકલ્પ. કેટલી એને કઈ વિકલ્પ કરવો પડે છે કે આનો વિકલ્પ કરું હું, આનો વિકલ્પ કરું, આનો વિકલ્પ કરું, એવું કઈ છે ને? વિકલ્પ કરવો જ પડે એવું કઈ છે? એ તો ઉપયોગ થાય છે, બાકી પરિણતિ અંદર તો નિરંતર એને સમ્યક અવલંબન વર્તતું હોવાથી તે જીવોને તે અવલંબની તરતમતા પ્રમાણે એટલે ઉગ્ર જો અવલંબન હોય તો શુભ ભાવો ઊંચી ઊંચી કક્ષાના હોય, મંદ અવલંબન હોય શ્રાવકની ભૂમિકાનું તો એને શુભ ભાવો શ્રાવકની કક્ષાના હોય, ઉચ્ચ અવલંબન હોય તો મુનિયોગ્યની કક્ષાના હોય. તરતમતા એટલે જેટલી ઉગ્રતા મંદતા હોય છે એને તારતમ્ય કહેવામાં આવે છે. એ પ્રમાણે સ્વવિકલ્પ દશામાં ભૂમિકા અનુસાર જે શ્રાવકની કે મુનિની દશામાં તે દશા અનુસાર શુદ્ધ પરિણતિ તેમજ શુદ્ધ શુભ પરિણતિ યથા ઉચિત, યથોચિત એટલે યથા ઉચિત જેવું ગુણસ્થાન છે તેને ઉચિત હઠ વિના હોય છે. હઠ વિના એટલે સહેજે હોય છે, એટલે માનો કે એને અનશનનો એક વિકલ્પ આવ્યો મુનિને કે શ્રાવકને એમ થયું કે આજે આહાર લેવો નથી. પછી ભૂખ લાગે ને હઠ કરે કે આ તો નિશ્ચય કર્યો છે, આ તો પછવાણ લીધું છે, માટે આજે આહાર લેવો જ નથી. ભલે ગમે તેટલી ભૂખ લાગે, ભલે એમાં આકુલતા થાય, ભલે કષ્ટ સહન કરવું પડે, પણ આજે આહાર લેવો નથી એટલે નથી જ. એવી હઠ મુનિ કે શ્રાવક ખરેખર કરતા નથી, એવી હઠ એને થતી પણ નથી. એ તો કસાય તીવ્ર થાય છે એની સામે કસાય તીવ્ર કરે છે, હઠ પણ તીવ્ર કસાય છે. શું જયારે મુનિ છે કે શ્રાવક છે એને તો એટલું કસાયની મંદતા એની શુદ્ધિને લઈને હોય છે. શુદ્ધિ છે તો કસાયના અભાવ સ્વરૂપ છે, પણ સાથે સાથે શુદ્ધિની તારતમતા વધી હોવાથી કશાયની મંદતા એ વર્તે છે એને, કે એને હઠ વિના સહેજે સહેજે એ જાતના પરિણામ આવે છે. આજે આહાર, આજે આહારની ઈચ્છા જ નથી, ભાવના જ નથી, એટલે એને એ સુગંધી પછી વિકલ્પ જ આવતો નથી. કદાચ એને સુધારનું વેદન આવે તો પણ તે કાળે તે હઠ કરવાને બદલે વેદ જ્ઞાનથી પોતાના પુરુષાર્થની ઉગ્રતામાં આવી જાય ત્યારે વિશેષ વેદ જ્ઞાન વધારે છે કે આ જે પૂતગળના પરિણામ છે, કે આ વેદનાના સુધાની વેદનાના પૂતગળના પરિણામ છે, એનાથી મારા શુદ્ધ જ્ઞાન ચૈતન્યના પરિણામ ભિન્ન જાતિના છે, હું એ નથી, એમાં મારું અસ્તિત્વ નથી, એ રીતે પોતાના અનુભવને એ સુદૃઢ કરે છે ત્યારે. એટલે એવા પ્રયોગની અંદર વિશેષ સ્થિરતાને તે પ્રાપ્ત કરે છે. તેથી તે જીવો કેવળ નિશ્ચયને અવલંબનારા એટલે નિશ્ચયાભાસી નથી, અને કેવળ વ્યવહારને અવલંબનારા વ્યવહારાભાસી પણ નથી એમ કહેવું છું. અત્યંત મધ્યસ્થ વર્તતા થકા, એકને નહીં અવલંબતા હોવાથી અત્યંત મધ્યસ્થ વર્તતા થકા, અત્યંત જ્ઞાતા દ્રષ્ટાપણે વર્તે છે. જે કોઈ ઉદય અનુસાર પરિસ્થિતિ બાહ્ય ક્ષેત્રકાળ ભાવની ઉત્પન્ન થાય છે એમાં એ જ્ઞાતા દ્રષ્ટા, અત્યંત જ્ઞાતા દ્રષ્ટા રહે છે, એને મધ્યસ્થપણું કહેવામાં આવે છે. એટલે એના પ્રત્યે રાગે નહીં, એના પ્રત્યે દ્વેષ પણ નહીં. રાગ અને દ્વેષ બંને પ્રકારના પરિણામ નહીં હોવાથી એને જ્ઞાતાપણાના મધ્યસ્થ પરિણામ કહેવામાં આવે છે. મધ્યસ્થ શબ્દ તો બહુ જરા વિચારવા જેવો છે. કોઈ એમ કે ભાઈ તમે પક્ષપાતી શું કરવા થાવ છો મધ્યસ્થ રહોને, તો એ વાત તો બિલકુલ ન્યાયથી સ્પષ્ટ એવી છે કે મધ્યસ્થ રહેવું તે યોગ્ય જ છે અને મધ્યસ્થ નહીં રહેવું તે અયોગ્ય છે. ન્યાયના દ્રષ્ટિકોણથી જોઈએ તો શું છે કે કોઈ પ્રત્યે રાગ ન કરવો અને કોઈ પ્રત્યે પણ દ્વેષ ન કરવો, એટલે એ તે પક્ષમાં ન જમવું અને મધ્યસ્થ રહેવું એ તો ન્યાયથી ઉચિત જ છે ને, ન્યાયના દ્રષ્ટિકોણથી પણ એકદમ ઉચિત છે. એવું પરિણામ કહ્યું કે જેમાં રાગે ન થાય અને દ્વેષ પણ ન થાય, કે માત્ર જ્ઞાતાપણાનું જે પરિણમન છે, જાણનાર જે છે એ મધ્યસ્થ પરિણમન છે, એ શિક્ષા છે, ભગવાનનો એ ઉપદેશ છે કે તમે મધ્યસ્થ રહો, ક્યાંય પણ રાગ કરોમાં અને ક્યાંય પણ દ્વેષ કરોમાં, મારો પણ તમે પક્ષ કરોમાં. એમ કે છે મારા પ્રત્યે રાગ ન કરો એટલે મારો પણ પક્ષ કરો, હું વિતરાગ થયો છું ને તું પણ અમારા જેવો વિતરાગ થા, એમ કહું છે. તું મારો રાગ કરવા વાળો રહે, હું તારો ગુરુ ને તું મારો શિષ્ય રહે, એમ છે. વિષ્ણુજી બહુ સારી લાક્ષણિક શૈલીમાં લીધું છે કે હે જિનેન્દ્ર ભગવાન, તમે કદી આ મારા શિષ્ય છે એવું જોયું નથી, એમ કે આ મારા ભક્તિનો કરનારો છે એટલે મારો શિષ્ય છે, આ બીજા દેવની ભક્તિ કરે છે એટલે મારો શિષ્ય નથી, એવું કદી તમે જોયું નથી. એટલે કે મારું તારું તમે કદી કર્યું બરાબર. જ્ઞાનના અગ્નિ જેટલા અન્ય પદાર્થો છે, અન્ય જીવો છે, અન્ય પૂતગળો છે, અજીવો છે, એ બધા જ્ઞાનના મધ્યસ્થ જ્ઞાનમાં માત્ર જ્ઞેયપણે પ્રતિભાસે છે, એમાં ક્યાંય રાગદ્વેષ થતો નથી. અત્યંત મધ્યસ્થ વર્તતા શુદ્ધ ચૈતન્ય રૂપ આત્મતત્વમાં વિશ્રાંતિના વિરચન પ્રત્યે, વિરચન એટલે વિશેષપણે રચના કરવી, સારી રચના કરવી એમ. એમાં શાંતિ ની રચના કરે છે, ઘણી શાંતિ એમને ઉત્પન્ન થાય છે. એ શાંતિની રચના પ્રત્યે અભિમુખ વર્તતા, એટલે સન્મુખ વર્તતા, એટલે વધુ ને વધુ શાંતિ ઉત્પન્ન કરતા કરતા એમ. શાંતિના ની રચના પ્રત્યે અભિમુખ છે એટલે શું કે શાંતિના કાર્યમાં એવા લાગેલા છે સારી રીતે કે જેને લઈને પ્રમાદના ઉદયને અનુસરતી જે વૃત્તિ, તેને નિવર્તનારી જે ટાળનારી ક્રિયાકાંડ પ્રણતિ, એટલે પાપના ઉદયને અનુસરતી વૃત્તિ, એને ટાળનારી જે શુભ ક્રિયાકાંડની પરિણતિ, એ પરિણતિને માથી માથી વાર્તા, એના એનો પણ મહિમા એને આવતો નથી. બહુ સરસ સિદ્ધાંતની અંદર એ છે કે કોનો વ્યવહાર સાચો, કે જેને વ્યવહારના પરિણામ થતા હોવા છતાં, સુયોગ્ય વ્યવહારના પરિણામ થતા હોવા છતાં, તે વ્યવહારનું પણ જેને મહિમા અથવા અભિમાન આવતું નથી. માણસ નથી કહેતા ભાઈ, તમે અમારા ઉપર ઘણો ઉપકાર કર્યો એ ખરેખર તમે ઘણો ઉપકાર કર્યો છે. કોઈ માણસ બીજા પ્રત્યે ઉપકાર ની આભાર ની લાગણી વ્યક્ત કરે ત્યારે સામો માણસ એમ કહે કે હા હા, મેં તો બરાબર ઉપકાર કર્યો, તો એ માણસ ઉપકાર કરતો હોવા છતાં એના વ્યવહારિક પરિણામ સુયોગ્ય નથી. ભલે એને ઉપકાર કર્યો હોય પણ જો એમ કહે કે નહીં નહીં નહીં, એમાં ઉપકાર શું, મારી ફરજ છે, મારું કર્તવ્ય છે, હું કરું છું, એમાં તમારા ઉપર ઉપકાર કરું છું એવું કાંઈ નથી. મારો જે સિદ્ધાંત છે, મારો જે આદર્શ છે, એના ખાતર હું કરું છું, તમારા ઉપર ઉપકાર કરવા માટે કાંઈ કરું છું એમ ખરેખર નથી. તો એનો વ્યવહાર છે તે સુયોગ્ય છે એમ છે. એમ જેને શુભાચરણ યોગ્ય થતું હોવા છતાં એ એમ માને છે કે એમાં શું, એ કાંઈ એવી મોટી વાત નથી કે જેનો મહિમા કરવો જોઈએ, એ તો એમ જ હોવું જોઈએ ને. તમે સારા છો હું ભાઈ, ઝઘડા કરતા નથી, ગાળો કરતા નથી, વ્યસન વાળા નથી, બીડી પીતા નથી, ફરાણું કરતા નથી, શું તમે બહુ સારા છો. તો કોઈ માણસ એમ કે એમાં સારા પણ શું, એવું તો ન જોવું જોઈએ ને એમ કે. જે અભિમાન કરે છે તો એમ કે અમે તો આમ કરતા નથી, અમે આમ કરતા નથી, અમે આવા છીએ, અમે આવા છીએ, અમે આવા છીએ. તો એ ભલે સદાચરણ રાખતો હોય તો પણ એ ખરેખર એના અસ્થાને છે, એના સ્થાનમાં એ વાત રહેતી. પણ સદાચરણ હોવા છતાં એમ કહે કે ભાઈ સદાચરણની કઈ એવી મુખ્યતા કે ગુણગાન કરવા જેવા નથી, એ તો એમ તો સહેજે જ હોવું જોઈએ. એટલે ઉચ્ચ વ્યવહાર તેનો છે કે જે વ્યવહારમાં અહમ બુદ્ધિ ધારતા, એનો ઉચ્ચ વ્યવહાર છે. વ્યવહાર ઊંચો રાખવા છતાં જે એમાં અહમ બુદ્ધિ કરે છે એનો વ્યવહાર ભલે આચરણ ઠીક દેખાતું હોય તો પણ ખરેખર એ ઉચ્ચ વ્યવહારપણાના નામને પામતો નથી. હવે સમીક દ્રષ્ટિ મિથ્યા દ્રષ્ટિને વિચારીએ તો મિથ્યા દ્રષ્ટિને ભલે શુભાચરણ પરિણામ સારા થાય, અશુભ કરતા એ સારા પરિણામ એને થતા હોય તો પણ એને પર્યાય બુદ્ધિ હોવાથી અને દ્રવ્યમાં અહમ બુદ્ધિ નહીં, શુદ્ધાત્મ સ્વરૂપમાં અહમ બુદ્ધિ નહીં થઈ હોવાથી એમાં એને અહમપણું આવે છે. એટલે એના વ્યવહારને અનુચિત વ્યવહાર ગણવામાં આવે છે, ઉચિત વ્યવહાર એનો ગણાતો નથી. સમ્યક દ્રષ્ટિને ત્રિકાળી દ્રવ્ય સામાન્યમાં અહમ બુદ્ધિ હોવાથી અને પર્યાયમાં ઉચ્ચ વ્યવહાર હોવા છતાં અને શુદ્ધ પરિણમન હોવા છતાં પણ પર્યાયમાં અહમ બુદ્ધિ નહીં હોવાથી એને તે પ્રકારનું ક્યારે પણ અભિમાન થતું એ અભિમાન થી રહી થઈ જાય છે. પછી શુભાચરણ માં કષાય મંદ થયો હોય કે કષાય નો અભાવ થઈને શુદ્ધતા થઈ હોય, જ્ઞાન ના સૂક્ષ્મ માં જ્ઞાન વધ્યું હોય તો પણ એને એમાં અહમ બુદ્ધિ આવતી નથી. વિશ્રાંતિ એટલે હા આરામ મળે છે, વિશ્રાંતિ સ્થાનમાં આત્મામાં પરિણામ ફરે છે ત્યારે આત્માને અનાદિનો સંસારનો થાક ઉતરી જાય છે. એ વિશ્રાંતિ છે કે એ વિશ્રાંતિમાં જ એને રહેવું રૂચે છે અને એને અવિશ્રાંતિમાં આવવું રૂચતું નથી, એવી સ્થિતિ થઈ જાય છે. એટલે તો લીધું છે ને આપણે ચાકો છે સ્વાધ્યાય મંદિરમાં. મારી હવે પછીની અનંત કાળાવલી આત્મતત્વના ભોગવટામાં શું કરવા કે ત્યાં વિશ્રાંતિ ને શાંતિ છે. તેથી શું કહ્યું કે ક્રિયાકાંડ પરિણતિ ને મહાત્માથી વાર્તા, એટલે કે શુભ ક્રિયાકાંડ પરિણતિ હઠ વિના સહજપણે ભૂમિકા અનુસાર વર્તતી હોવા છતાં, સહેજે સહેજે એનાથી સુપરિણામ થતા હોવા છતાં, અંતરંગમાં તેને મહાત્મ નહીં અર્પતા, એની મહિમા કરતા નથી. અમે ઘણું આચરણ કરીએ છીએ, ઘણી તપશ્ચર્યા પાડીએ છીએ, બીજા અમારા જેટલું કરતા નથી, એવી એની નજર નીચેવાળા ઉપર જતી નથી. એવી નીચી દ્રષ્ટિ નથી એટલે નીચેવાળા ઉપર નજર જતી નથી. જેની નજર નીચેના પરિણામ વાળા ઉપર જાય છે કે એના કરતા હું સારો છું, એની દ્રષ્ટિ નીચી અથવા નીચ દ્રષ્ટિ હલકી દ્રષ્ટિ એ ઊંચો નહીં આવે, એના પરિણામ પણ દ્રષ્ટિ અનુસાર પછી નીચા જશે. અત્યંત ઉદાસીન વર્તતા એટલે ઘણા ઉદાસીન વર્તતા, સેનાથી કે શુભ પરિણામથી પણ તે ઉદાસ છે, અથવા જગત આકાશ આખાથી એ ઉદાસ છે. યથાશક્તિ આત્માને આત્માથી આત્મામાં સંચેતતા, પોતાની જેટલો પુરુષાર્થ વ્યક્ત થયો છે પ્રગટ થયો છે, પરિણામમાં જેટલી શક્તિ ઉઘડી છે તેટલી તમામ શક્તિથી તે આત્માને એટલે પોતાને, આત્માથી એટલે પોતા દ્વારા જ આત્મામાં જ અનુભવે છે. આત્માને આત્મામાં આત્માથી અનુભવે છે, સંચેત છે એટલે એને સારી રીતે અનુભવે છે. અનુભવતા થકા નિત્ય ઉપયુક્ત રહે છે, સદાય ઉદ્યમવંત રહે છે, સદાય જોડાયેલા રહે છે, આત્મામાં જ જોડાયેલા રહે છે, આત્મામાંથી છૂટા પડતા નથી. તેઓ એટલે તે મહાભાગ ભગવંતો, ફરીને લીધો ઉપર જે શબ્દ લીધો હતો ને, તે મહાભાગ ભગવંતો તે મહાન ગુણિયલ જ્ઞાનીઓ એમ કહે છે. આત્મગુણ જેને વ્યક્ત કર્યા છે, આત્માના ગુણનો જેમણે વિકાસ કર્યો છે, અને જેઓ અરિહંતને સિદ્ધ પદને પામનારા છે, પામવાના છે, એને અત્યારથી જ ભગવંત કહેવામાં આવે છે. તે મહાભાગ ભગવંતો ખરેખર સ્વતત્વમાં વિશ્રાંતિ અનુસાર, ફરી મળ્યું, તેઓ ખરેખર સ્વતત્વમાં વિશ્રાંતિ અનુસાર પોતાના શુદ્ધાત્મ તત્વમાં ઠરતા જાય છે, વિશેષ વિશેષપણે ઠરતા જાય છે, અને ક્રમે કરીને કર્મનો સંન્યાસ કરતા, ક્રમે કરીને કર્મનો ત્યાગ કરતા એટલે શુભાચરણને પણ છોડતા સ્વતત્વમાં સ્થિરતા થતી જાય તેના પ્રમાણમાં શુભ ભાવોને પણ છોડતા એ કર્મનો સંન્યાસ કર્યો. સામાન્ય રીતે લોકો અશુભ પ્રવૃત્તિ છોડે અને સંન્યાસ કર્યો એમ કહેવામાં આવે છે. વેપાર ધંધો છોડી દીધો છે, નોકરી હતી તે પણ છોડી દીધી છે, અને એ પરિવારની સાથે ઘરમાં કુટુંબમાં રહેતા હતા એ પણ છોડી દીધું છે. હવે બહાર આશ્રમમાં જઈને રહીએ છીએ, સિવેલા કપડાં પહેરતા નથી, ફગવા પહેરે, સફેદ પહેરે, પણ ઉડી લઈએ સિવેલાનો સંન્યાસી એને કહે છે. એટલે ત્યાગી શબ્દાર્થ એવો છે, સંન્યાસ કરવો એટલે ત્યાગ કરવો. અશુભ ભાવ અને અશુભ કર્મનો ત્યાગ કરે છે એને લૌકિકમાં સંન્યાસી કહેવામાં આવે છે. અહીંયા તો એવા સંન્યાસી લીધા છે કે જેઓ સ્વતત્વમાં વિશ્રાંતિ કરતા 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 ક્રમે 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 શુભ કર્મનો પણ સંન્યાસ કરે. એક શુદ્ધાત્માનુભૂતિ રૂપ જે કર્મ છે એનું ગ્રહણ કરે છે, ખાલીથી શું થઈ જાય છે એમ નથી, શુદ્ધાત્માનુભૂતિ રૂપ કર્મનું ગ્રહણ કરે છે અને શુભ પરિણતિ છે એનો સંન્યાસ કરે છે એને છોડતા. અત્યંત નિષ્પ્રમાદ વર્તતા, બિલકુલ જરા પણ પ્રમાદમાં વર્તતા નથી. પ્રમાદ એટલે અહીંયા આ ઊંઘી જાય સૂર્ય આળોટ્યા કરે એને પ્રમાદ નથી કહેતા. પોતાના સ્વરૂપના ઉદ્યમમાંથી મચક ખાઈને શુભ રાગમાં આવવું તે પણ પ્રમાદ છે. એટલે તો મુનિનું છઠ્ઠું ગુણ સ્થાન પ્રમદ ગુણ સ્થાન કહ્યું છે, જ્યાં એ પંચાચારને પાળે છે, જ્ઞાનાચાર દર્શનાચાર વિર્યાચાર તપાચારને પાળે છે, મહાવ્રત એને પ્રમદ ગુણ સ્થાન કહ્યું છે, અને શુદ્ધ ઉપયોગમાં આવે છે અનુભૂતિમાં એને અપ્રમદ ગુણ સ્થાન કહ્યું છે એવું નામ આપ્યું છે. ત્યાં કઈ વિકલ્પ વાળી સ્થિતિમાં કઈ ઊંઘે છે એમ છે ને, મુનિને તો નિંદ્રા પણ બહુ જ ઘટી ગયેલી હોય છે. 12 વાગ્યા પહેલા કોઈ દિવસ મુનિ આડે પડશે પણ થતા નથી. રાત્રિના 12 વાગ્યા પહેલા દિવસની વાત નથી, રાતની મુનિઓ હોય છે અર્ધરાત્રિ સુધી તો ધ્યાનમાં જ હોય છે. પાછલા પોરમાં 1-2-3 વાગ્યા સુધીમાં, 1-3 સુધીમાં થોડી વાર આડે પડશે થાય, તે પણ પ્રમદ ગુણ સ્થાનમાં આવે ત્યારે સહેજ નિંદ્રા લે, તેવી આથી નિંદ્રા હોય છે, એકદમ આછી નિંદ્રા હોય છે. એ પણ પડખા ફેર બસ અડધી સેકન્ડ, પણ એ તો કટકે કટકે અડધી સેકન્ડ કટકે કટકે વચમાં શુદ્ધો ઉપયોગ થઈ જાય છે ને, સૂતા સૂતા પણ એ અનુભૂતિમાં આવે છે. એટલે ક્ષણે ને પડે એને જો નિંદ્રા આછી નિંદ્રા આવે છે તો એ થોડો સમય હોય છે. પાછા 3-3:30 પછી પાછલા કોરમાં તો પાછા એ ધ્યાનમાં બેસી જાય છે. પછી 12 પછી 3 વાગ્યા સુધીમાં થોડી વાર શારીરિક આરામ જેને કહેવાય, માનસિક રીતે તો એ શુદ્ધ ઉપયોગમાં વારંવાર આવે છે, સૂતા પણ શુદ્ધ ઉપયોગમાં વારંવાર હોય છે. એવા અત્યંત નિષ્પ્રમાદ વર્તતા, અત્યંત નિષ્કંપ મૂર્તિ હોવાથી, કેટલા વિશેષણ આપ્યા છે, શુદ્ધ સ્વરૂપમાં જેમણે અડોલ આસન માંડ્યું છે એવા અત્યંત નિષ્કંપ મૂર્તિ હોવાથી સ્થિરતા એમની જતી નથી. નિષ્કંપપણે જે મૂર્તિ છે એ સ્થિર છે એમ એ સ્વરૂપમાં પણ ઉપયોગની સ્થિરતા લગાવનારા હોવાથી, જેમને વનસ્પતિની ઉપમા આપવામાં આવતી હોવા છતાં જેમણે કર્મફળાનુભૂતિ અત્યંત નિરસ્ત નષ્ટ કરી છે એવા, વનસ્પતિ છે ને ઝાડ એમને ઉગોડીએ જંગલમાં વર્ષો સુધી, એમાં એમને તપશ્ચર્યામાં સ્થિર હોય એવા વનસ્પતિની ઉપમા જેને આપી શકાય આપવામાં આવતી હોવા છતાં, જે આ વનસ્પતિ એવી છે કે કર્મનું ફળ એમાં આવતું નથી, બીજી વનસ્પતિને ફળ આવે છે, કર્મફળ આને આવતું નથી, મોક્ષ ફળ આવે છે, કર્મફળ આવતું નથી. જેમણે કર્મફળ અનુભૂતિ અત્યંત નષ્ટ કરી છે એવા કર્માનુભૂતિ પ્રત્યે નિરુત્સુક વર્તતા થતા, એટલે કર્મના ઉદયનો અનુભવ એને કર્માનુભૂતિ કહે છે. કર્મના ઉદયના અનુભવ પ્રત્યે નિરુત્સાહી વર્તતા થતા, જરાય ઉત્સુક થતા નથી. શું? જેમનો પુરુષાર્થ અંતર્મુખ લાગેલો છે એવા મહાભાગ ભગવંતો કર્મના ઉદય પ્રત્યે એમની વૃત્તિ ઉત્સાહિત થતી નથી, એકદમ નિરુત્સુક વર્તતા. કેવળ એટલે માત્ર નાનાનુભૂતિથી ઉત્પન્ન થયેલા તાત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તતા, માત્ર જ્ઞાનનો જે અનુભવ છે, જ્ઞાનમાં એકલા જ્ઞાનનો જ અનુભવ છે, અને એ અનુભવના રસમાં, જ્ઞાન રસમાં જે ડૂબેલા છે, ભરચક લેવો છે ને, એનાથી ઉત્પન્ન થયેલા જે તાત્વિક એટલે આત્મતત્વના આનંદથી અત્યંત ભરપૂર વર્તતા. એમ નથી કે મુનિ દશામાં ઘણું કષ્ટ છે, ત્યાં જંગલમાં રહેવું પડે છે, ટાઢ તડકો વરસાદ વેઠવા પડે છે, સેવા માટેની અનુકૂળતા વાળી સાધનોની સગવડતા હોતી નથી, કે આહાર પાણીની જરૂર લાગે ત્યારે મળે એવી સુયોગ્ય વ્યવસ્થા સમાજ કરતો નથી. જંગલમાં કોણ કરે? અને એ તો આજે આવ્યા હોય કાલે ક્યાં હોય? એ દુઃખ વેઠે છે, તે તકલીફ વેઠે છે, એમ છે. આનંદથી, તાત્વિક આનંદથી અત્યંત ભરપૂર વર્તતા, તેવી મુનિ દશા લીધી છે. અંદરમાંથી આત્મતત્વનો જે આનંદ છે, એ આનંદના અંદરથી ઉછાળા આવે છે, ઉભરા આવે છે. જેમ કોઈ નશો કરે તો નશામાં ચકચુર હોય છે, એમાં આત્માની મસ્તીના નશામાં ચકચુર હોય છે. એને કોઈ શરીરની દિનદશાનું પણ ભાન નથી, તાળ તડકાનું તો ભાન નથી, પણ શરીરની દશાનું પણ જાણે ભાન નથી. એવા વર્તતા શીઘ્ર સંસાર સમુદ્રને પાર ઉતરીને, એકદમ સંસાર સમુદ્રથી તેઓ પાર ઉતરીને શબ્દ બ્રહ્મના શાશ્વત ફળના ભોગતા થાય. શબ્દ બ્રહ્મ, શબ્દરૂપી જે બ્રહ્મ છે, આ ભગવાનની વાણી છે, શાસ્ત્ર છે, એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મને કહેનારા શબ્દો એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મના આત્મા, બ્રહ્મ એટલે આત્માનું શુદ્ધ સ્વરૂપ. એ શુદ્ધાત્મા સ્વરૂપને કહેનારા જે શબ્દો, એ શબ્દ બ્રહ્મનું જે શાશ્વત ફળ છે, શું ફળ છે? મોક્ષ થવો, તે શબ્દ બ્રહ્મનું ફળ છે. એટલે ભગવાન જે રીતે કહેવા માગે છે તે રીતે અનુસરે, એમના શબ્દોને અનુસરીને અંતર્મુખ થાય તો એનો મોક્ષ થઈ જાય, તેવો નિર્વાણ સુખના ભોગતા થાય છે. તે નિર્વાણ, નિર્વાણના પરમાનંદને ભોગવે છે. મુનિ દશામાં દુઃખ ભોગવતા હતા એવું નથી, અને ઘણું દુઃખ ભોગ્યું હોય એટલે હવે એમને સુખ મળ્યું એમ પણ નથી. એ આનંદનો ભોગવતો કરતા કરતા, એ આનંદને વધારતા વધારતા પૂર્ણ આનંદને પ્રાપ્ત કરે, એની સ્થિતિ છે. એમ કહીને એ કહ્યું કે જે જ્ઞાની જીવો છે, મોક્ષ માર્ગમાં પ્રવર્તન કરે છે, તેમને તે મોક્ષ માર્ગનું ફળ મોક્ષ મળે છે, મોક્ષ આવે છે. મોક્ષ માર્ગનું ફળ સંસાર હતો, મોક્ષ માર્ગનું ફળ મોક્ષ છે. એ વાત કરી 172 પૂરી થઈ. દેશનાચાર્યનું કેટલું સંસ્કૃત આમાં ફૂટનોટના અર્થમાં લઈ લીધું છે. પાણી છે, 245 સંસ્કૃત ટીકામાં इति चरम देह पुरुष व्याख्यान मुख्यत्वेन दशम स्थले गाथा द्वयम गतम। इस प्रकार चरम देह पुरुष व्याख्यान मुख्य मुख्यत्वेन चरम देह એટલે જન્મો છેલ્લો દેહ છે, છેલ્લું શરીર છે, એટલે કે હવે પછી જેને શરીર મળવાનું નથી એટલે નવો ભાવ થવાનો નથી, મોક્ષ થવાનો છે। એવો જે આત્મા પુરુષ નામ એવો આત્મા, એ આત્માના વ્યાખ્યાનની મુખ્યતાથી દસમા સ્થળમાં બે ગાથા પૂરી થઈ। અથો અસ્ય પંચાસ્તિકાય પ્રાવૃત શાસ્ત્રસ્ય વિતરાગત્વમ એવ તાત્પર્યમ ઇતિ પ્રતિપાદયતિ। હવે આ ગાથામાં પંચાસ્તિકાય પ્રાવૃત નામનું જે આ શાસ્ત્ર છે તે શાસ્ત્રનું વિતરાગપણું જ તાત્પર્ય છે, વિતરાગત્વમ એવ વિતરાગપણું તે એક જ તાત્પર્ય છે એવું પ્રતિપાદન કરવામાં આવે છે। તસ્માત અત્ર ગ્રંથે મોક્ષ માર્ગ વિષે વિતરાગત્વમ એવ દર્શિતમ, તસ્માત કારણાથ, શું કહે છે, તસ્માત એટલે તે કારણથી, તસ્માતનો અર્થ આપણે ગુજરાતીમાં તેથી એમ કહીએ છીએ, તેથી અથવા તે કારણથી, કારણ શબ્દ અધ્યાર હોય તો તેથી બોલાય છે, તેથીનો અર્થ જ એમ છે કે તે કારણથી, તે કારણથી એટલે આ ગ્રંથમાં મોક્ષ માર્ગના વિષયમાં વિતરાગપણું જ વિતરાગત્વમેવ વિતરાગપણું જ દર્શાવ્યું છે તે કારણથી, તે કારણથીનો આર છે કે મોક્ષ માર્ગના વિષયમાં આ ગ્રંથમાં વિતરાગત્વમેવ દર્શિતમ, વિતરાગપણું જ દર્શાવ્યું છે તે કારણથી। શું કહ્યું અહીંયા વર્ણન તો એમ આવ્યું કે મોક્ષ માર્ગમાં તો મિશ્ર દશા હોય છે, મિશ્ર દશા હોય છે એટલે એને શુદ્ધ પ્રણતિ પણ હોય છે એટલે વિતરાગ પ્રણતિ પણ હોય છે, અને જેટલા અંશે વિતરાગ પ્રણતિ ઓછી હોય છે તેટલા અંશે બાકીના અંશમાં એના પરિણામમાં સરાગ પરિણતિ હોય છે, સરાગ દશા હોય છે, એવું જે મિશ્રપણું તે મોક્ષ માર્ગનું સ્વરૂપ છે। છતાં એમ કહે છે કે આ ગ્રંથમાં મોક્ષ માર્ગના વિષયમાં તો વિતરાગપણું જ દર્શાવ્યું છે, બેનું વર્ણન કરવા છતાં દર્શાવ્યું છે એક એમ કે છે, કેમ કે એની મુખ્યતા છે, કિંમત એની છે, શુભાચરણની કિંમત છે નહીં, શુભાચરણને પોતે પણ મહિમા આપતા નથી પછી બીજાએ આપવાની જરૂર છે નહીં, પોતે જ એને મહિમા આપતા નથી કે એમાં શું, એ તો એમ જ હોય, એ ભૂમિકામાં એવો જ વ્યવહાર હોય, બીજો હોય શકે નહીં, શું કહે છે કે તસ્માત અત્ર ગ્રંથે મોક્ષ માર્ગ વિશે વિતરાગત્વમ એવ દર્શિતમ, મોક્ષ માર્ગના વિષયમાં આ ગ્રંથમાં વિતરાગપણું જ દર્શાવ્યું છે તે કારણથી નિમ્બુદી કામો નિવૃત્તિ વિલાસી પુરુષ, જેને સર્વકર્મથી નિવૃત્ત થવું છે, સર્વસંગથી નિવૃત્ત થવું છે, એને નિવૃત્ત વિલાસી કહેવામાં આવે છે અથવા મોક્ષાભિલાષી, સર્વકર્મથી નિવૃત્ત થાય એનો મોક્ષ થાય છે ને, મોક્ષાભિલાષી કહો અથવા કર્મથી નિવૃત્તિનો અભિલાષી, એવું જે આત્મા રાગમ સવત્થ કુણદુ મા કિંચિમ, રાગમ સર્વત્ર વિશે કરોતુ મા કિંચિત, રાગ સર્વત્ર એટલે સર્વ જગ્યાએ કોઈ પણ વિષયમાં સર્વ વિષયોમાં રાગ કરોતુ મા, રાગ કરવો નહીં, કેટલો કરવો નહીં કે કિંચિત માત્ર કરવો નહીં, શું કહ્યું કે તમે જ્ઞાની છો, તમારા શુભ રાગની ભલે તમે મહિમા કરતા નથી, જ્ઞાની છો એટલે શુભ રાગની શુભાચરણની મહિમા કરતા નથી, તો પણ એટલો પણ હવે જે રાગ રહ્યો છે એ કિંચિત માત્ર પણ તમે ક્યાંય કરો નહીં, એમ કહ્યું કે એ નિવૃત્તિના અભિલાષી એટલે મોક્ષના અભિલાષી જીવો એમ કહેતા આજ્ઞાર્થ છે ને, માં કિંચિન કુણ દુ માં કરો તું આજ્ઞાર્થ છે, વાક્યની જે રચના છે એ આજ્ઞાર્થ ઇમ્પરેટિવ સેન્સ કહે છે ને, આજ્ઞાર્થ તમે આમ નહીં કરો, ક્યાંય પણ તમે થોડો પણ કિંચિત માત્ર પણ રાગ કરો નહીં, તો તેને વિરાગો સતેન રાગાદી અભાવેન વિતરાગ સન ભવ્ય જીવ ભવસમુદ્રમ તરતી, તે રાગાદીના અભાવથી વિતરાગ થયો થકો ભવ્ય જીવ એટલે લાયક જીવ ભવ સમુદ્રમ તરતી ભવસાગરને તરી જાય, શું કહ્યું કે એ રીતે જે ભગવાનની આજ્ઞાને અનુસરે છે, ભગવાનની આજ્ઞા શું છે કે માં કિંચિત રાગમ કરો તું કિંચિત માત્ર રાગ કરવો નહીં, એવી ભગવાનની આજ્ઞા છે, થોડોક રાગ કરવો ને થોડી વિતરાગતા કરવી એવી આજ્ઞા છે, રાગમ સવત્થો કુણદુ મા કિંચિન એ આજ્ઞા છે, તેથી તે રાગાદીના અભાવથી વિતરાગ થયો થકો ભવ્ય જીવ લાયક જીવ આજ્ઞા અનુસાર વર્તે છે તેને લાયક કહેવામાં આવે છે, એ પરમપિતાની આજ્ઞા છે, ધર્મપિતા છે ને વિનેન્દ્ર દેવ એને ધર્મપિતા અથવા પરમપિતા કહેવામાં આવે છે, એ છે ને આપણા પરમપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરી પરમપિતા શબ્દો વાપરે છે, પરમપિતા મૂળ શબ્દ આમાં છે, પરમપિતા કહો જીનેન્દ્ર કહો અથવા ધર્મપિતા કહો, જેમની આજ્ઞા છે એને જે અનુસરે છે એને લાયક જીવ અથવા ભવ્ય જીવ કહેવામાં આવે છે, કુટુંબમાં પણ એમ જ છે ને, જે દીકરો મા બાપની આજ્ઞાને અનુસરે એને લાયક કહે છે, મા બાપની આજ્ઞાને અનુસરે નહીં એને લાયક કહેતા નથી, ભવ્ય જીવ શબ્દ વાત્ર ભવ્યો સો તેને વિતરાગો ભવ્યો એમ લીધું, તે ભવ્ય જીવ ભવ સમુદ્રમ તરતી તે ભવ સમુદ્રને તરી જાય છે, તદ યથા તે આ રીતે તરી જશે એમ કહે છે, તે આ પ્રકારે કેવી રીતે એમ કરીને એનો વિસ્તાર કર્યો છે, ગાથાનો અર્થ આટલો કર્યો,